સમય સાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર કુમકુંડાચાર્ય ભગવાને એની 2000 વર્ષ પહેલા રચના કરી. એની ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની તથા જયસેન આચાર્ય ભગવાનની એ સિવાય ઘણા લોકોએ ટીકા લખી, પણ આ 2 ટીકા અદભુત છે. આપણે મોટાભાગનો સ્વાધ્યાય અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા ને લઈને કર્યો છે. અત્યારે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે, એમાં 320મી ગાથા ઉપર જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે, એટલે આપણે એ ટીકા કરી રહ્યા છીએ. એમાંથી લગભગ 75% ભાગ આપણે પૂરો કર્યો છે. હવે બાકીનો ટીકાનો જે ભાગ છે એને આપણે સમજીએ. પૂજ્ય ગુરુદેવ આ ટીકા ઉપર જે સમજાવી રહ્યા છે એનો આપણે વિસ્તાર કરીએ છીએ, એને સમજીએ છીએ. તો પ્રવચન રત્નાકર ભાગ 9મો, એના પાના નંબર 147, એમાં છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે કોઈને થાય કે ધર્મી પુરુષને ઉપશમ આદિ ભાવ વખતે રાગ તો હોય છે, તો તેને સમસ્ત રાગાદી રહિત કેમ કહ્યા. અહીંયા આગળ એ વાત આવી કે જે નિર્મળ પરિણામ થયા છે તે નિર્મળ પરિણામ રાગાદી રહિત હોય છે. જે નિર્મળ પરિણામ થયા છે તેને દ્રવ્યની અપેક્ષા નથી, એ કથનચિત દ્રવ્યથી ભિન્ન છે અને એ દ્રવ્યને અવલંબીને થાય છે. વળી એ પરિણામમાં સમસ્ત રાગાદીનો અભાવ છે. જે નિર્મળ પરિણામ થયા, આ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક જે મોક્ષમાર્ગના પરિણામ થયા, એ પરિણામમાં રાગાદીનો અભાવ છે. એ પરિણામ સમસ્ત રાગાદી રહિત છે. તો કોઈને પ્રશ્ન થાય કે સમ્યક દ્રષ્ટિ ધર્મી છે, એને આવા પરિણામ થયા છે, તો એ વખતે રાગ તો હોય છે, તો પછી એને સમસ્ત રાગાદી રહિત કેમ કયા. ગુરુદેવે એનો ઉત્તર આપે છે, ભાઈ જે ઉપશમ આદિ નિર્મળ ભાવો છે તે તો રાગાદી રહિત જ છે. જે પરિણામ થયા, નિર્મળ પરિણામ થયા, ધ્રુવનું લક્ષ કરતા જે પરિણામ થયા, જે વિતરાગી પરિણામ થયા છે, એ આ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ભાવરૂપ એ પરિણામ થયા છે, એને ભાવના કહ્યું. એ પરિણામમાં ક્યાંય રાગ નથી, એ પરિણામ તો રાગ રહિત જ છે. તે કાળે, તે વખતે ધર્મીને રાગ હોવો ભલે, પણ એ તો ભિન્ન ઉદય ભાવરૂપ છે. એ કાંઈ ઉપશમ આદિ ભાવમાં સમાતો નથી. ધર્મીને તે કાળે રાગ હોવો ભલે, પણ એ તો ભિન્ન ઉદય ભાવરૂપ છે. એ રાગ છે તે ઉદય ભાવરૂપ છે, અને આ ઉપશમ આદિ ભાવ છે એની અંદર એ ઉદય ભાવ સમાતો નથી. અંશે શુદ્ધતા અને અંશે રાગ બંને એક સાથે હોવા છતાં બંને ભિન્ન ભિન્ન છે. જો આ સમજવાની વાત છે, સમ્યક દ્રષ્ટિ ધર્મી પુરુષને આવા પરિણામ થયા છે તો એ વખતે એને રાગ છે એ કઈ રીતે છે. તો એ રાગ છે એ ઉદય ભાવરૂપ છે, અને એ ઉદય ભાવ છે એ કાંઈ આ ઉપશમ આદિ ભાવમાં સમાતો નથી. એટલે એ વખતે અંશે શુદ્ધતા અને અંશે રાગ. શુદ્ધતા કયા પ્રકારે છે? તો કે જે પરિણામ વિતરાગી થયા છે, જે પરિણામ વિતરાગી થયા છે, એટલે સ્વનું લક્ષ્ય કરીને એ જ્યારે એવા પરિણામ કરે છે ત્યારે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. નિર્મળ પરિણામ છે, સ્વનું લક્ષ્ય કર્યું છે એટલે એને શુદ્ધિ થાય છે. એટલે અંશે શુદ્ધતા અને અંશે રાગ બંને એક સાથે હોવા છતાં બંને ભિન્ન ભિન્ન છે. ત્યાં ઉપશમ આદિ નિર્મળ ભાવો છે, તે શુદ્ધિનું કારણ છે, મોક્ષનું કારણ છે, એ મોક્ષ માર્ગ છે. અને જે કોઈ રાગનો અંશ છે તે કર્મબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ જરાય નથી. એટલે શુભ ભાવ એ મોક્ષનું કારણ નથી, શુભ ભાવ છે તે મોક્ષનું કારણ નથી. અહીંયા બંને વસ્તુ સાથે છે એ વાત ગુરુદેવે સમજાવી છે કે અંશે શુદ્ધતા અને અંશે રાગ બંને એક સાથે હોવા છતાં બંને ભિન્ન ભિન્ન છે. ત્યાં ઉપશમ આદિ નિર્મળ ભાવો છે તે મોક્ષનું કારણ છે, અને જે કોઈ રાગનો અંશ છે તે શુભભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે. એટલે એનાથી કર્મ બંધ થાય છે, એનાથી મુક્તિ થતી નથી, એ મોક્ષનું કારણ જરાય નથી. આ પ્રમાણે મોક્ષનું કારણ જે ઉપશમ આદિ નિર્મળ ભાવ છે, એ ભાવ તો સમસ્ત રાગાદિ રહિત જ છે, એમાં રાગ નથી. એ ભાવ અને પેલો ઉદય ભાવ એ બંને એક વખતે છે, છતાં પણ એ ઉદય ભાવ છે તે કંઈ ઉપશમ ભાવમાં સમાતો નથી. એટલે ઉપશમ ભાવ છે એ નિર્મળ પરિણામ છે, એ રાગાદિ રહિત જ છે. અહીંયા પારણ નંબર 148 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ દ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ, શુદ્ધ દ્રવ્ય જે પરમ પરિણામિક ભાવ લક્ષણ શુદ્ધ દ્રવ્ય છે, એ ત્રણે કાળે એક સરખું રહે છે, એટલે એ ત્રિકાળ ભાવરૂપ. અને તેને અવલંબીને જે પર્યાય થાય છે, તેને અવલંબીને જે પ્રગટ પરિણતિ થઈ, એટલે જે પરિણામ થયા, જે પર્યાય થઈ, એ ભાવના, એ બંને શુદ્ધ છે, બંને પવિત્ર છે. એટલે કે નિર્મળ પર્યાય થઈ છે એ પણ શુદ્ધ છે, કેમ કે શુદ્ધના અવલંબને એ પર્યાય પ્રગટ થાય છે. શુદ્ધનું અવલંબન લેતા જે પર્યાય થઈ તે શુદ્ધ થઈ છે, એ પવિત્ર થઈ છે. શુદ્ધ દ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ અને તેને અવલંબીને પ્રગટ થયેલી પરિણતિ તે ભાવના, એ બંને શુદ્ધ છે, પવિત્ર છે. જેમ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં રાગ નથી, ધ્રુવમાં તો ક્યાંય રાગ નથી, ધ્રુવ તો એક સરખું શુદ્ધ છે, અને તેવી રીતે તેમાં ઝૂકેલી પરિણતિમાં પણ રાગ નથી. ધ્રુવનું લક્ષ્ય કરતા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા જે પરિણામ થયા છે એને અહીંયા ધ્રુવમાં ઝૂકેલી પરિણતિ કહી છે. એટલે કહે છે કે જેમ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં રાગ નથી, તેમ તેમાં એટલે ધ્રુવમાં ઝૂકેલી પરિણતિમાં પણ રાગ નથી. શુદ્ધ ઉપયોગ છે એ વખતે રાગ નથી. શુદ્ધ આત્માની આવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્ય ભાવનું ભવન થયું હોય તે પરમ અમૃત સ્વરૂપ છે. શુદ્ધ આત્માની આવી ભાવના એટલે પર્યાયની વાત છે, અને એ પર્યાય કે જેમાં શુદ્ધ ચૈતન્ય ભાવનું ભવન થયું હોય, શુદ્ધ ચૈતન્ય ભાવનું ભવન થયું હોય એટલે કે ચૈતન્ય ભાવ જે ત્રિકાળ રહ્યો છે એ એવો ને એવો ભાવ છે, એટલે અનંત ગુણોનું એકરૂપ એવું જે પરિણમન જે થઈ રહ્યું છે તે અહીંયા એને આ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે, એમ એ ચૈતન્ય ભાવનું ભવન થયું છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે જ્ઞાન કરે છે, જે અનુભવે છે, કે શેને અનુભવે છે? કે ત્રિકાળ ચૈતન્ય ભાવને અનુભવે છે. એમાં ત્રિકાળ ચૈતન્ય દ્રવ્ય આવી જતું નથી, પણ ત્રિકાળ ચૈતન્ય ભાવ જે અનંત ગુણ છે એનું શુદ્ધ નિર્મળ પરિણમન રૂપ જે ભાવ, જે ત્રિકાળ એવો ને એવો ભાવ રહે છે, એને આ વર્તમાન જ્ઞાનની બર્યાએ અનુભવે છે એટલે એને અલૌકિક આનંદનું વેદન થાય છે. એટલે કહે છે કે આ શુદ્ધ આત્માની આવી ભાવના નિર્મળ પર્યાય જે થાય છે, નિર્મળ પરિણામ થાય છે, કેવી રીતે થાય છે? તો કે ધ્રુવનું લક્ષ કરતા ધ્રુવ તરફ જે વર્તમાન જ્ઞાનની પર્યાય ઝૂકી છે એવી પરિણતિ જે રાગ વિનાની છે, જે વખતે ઉપયોગ શુદ્ધ છે, ત્યારે એવા શુદ્ધ આત્માની આવી ભાવના એ પર્યાય છે કે જેમાં શુદ્ધ ચૈતન્ય ભાવનું ભવન થયું હોય તે પરમ અમૃત સ્વરૂપ છે. ચોથા ગુણસ્થાનથી આવી ભાવના પરિણતિ શરૂ થાય છે. આવી ભાવના પરિણતિ થાય છે તો તે દશાને ચોથા ગુણસ્થાનની દશા કહેવામાં આવે છે. ઉપશમ આદિ ત્રણ ભાવો ચોથા ગુણસ્થાને પણ હોય છે. સમ્યક્ત્વ પ્રગટવાના કાળે તેમજ ત્યાર પછી પણ કોઈ વાર ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ હોય છે. તે સિવાયના કાળમાં પણ જેટલી શુદ્ધ પરિણતિ થઈ છે તેનું નામ ભાવના છે. ભાવનાનો એક અર્થ એકાગ્રતા પણ થાય છે. સ્વરૂપને વિશે જે એકાગ્રતા છે એને ગુરુદેવે કેટલીક વખત ક્યારેક કોઈક અપેક્ષાથી એને ભાવના કહી છે, અથવા તો ભાવનાને કેટલીક વખત ગુરુદેવે પુરુષાર્થ સમજાવતા એને સ્વરૂપમાં એકાગ્રતા તરીકે પણ વર્ણવી છે. ગુરુદેવના પ્રવચનમાં આ બધી વાત આવે છે. ખૂબ સૂક્ષ્મતાથી શાંત ચિત્તે જો ગુરુદેવના પ્રવચન સાંભળીએ તો આ બધું એમાં આવે છે. પંડિતોએ જે વાત કરી છે એના કરતા તો ઘણી ઊંડી વાત, ઘણી અદભુત વાત, ઘણી પ્રયોજનભૂત વાત, ઘણી તાત્પર્યરૂપ વાત ગુરુદેવે કરી છે. કોઈ પણ પંડિતના જે શાસ્ત્ર છે એના કરતા ગુરુદેવના વચનામૃત અધિક છે. લોકોને તો આ વાતનો ખ્યાલ નથી અને પંડિતોના શાસ્ત્રો લઈને વાંચવા બેસી જાય છે, પણ અમે તો એમ કહીએ છીએ કે ભાઈ પંડિતોના શાસ્ત્ર કરતાંય અધિક ગુરુદેવના વચનામૃત છે. શાંત ચિત્તે વાંચીશ તો એમાંથી વધુ તને મળી રહેશે, આખો મોક્ષનો માર્ગ મળી જાય છે. અહીંયા કહે છે કે જે નિર્મળ પરિણામ થયા છે એ જ સાચા અર્થમાં મોક્ષનું સાધન છે. એને જ મોક્ષનું સાધન કહ્યું, પણ એ પણ વ્યવહારથી કહ્યું છે. મોક્ષના પરિણામ એ જે પર્યાય મોક્ષની થાય છે એ તો સ્વતંત્ર થાય છે, એ વાત પણ ગુરુદેવે પહેલા સમજાવી દીધી છે. પણ વ્યવહારથી એમ કહેવાય કે જો મોક્ષનું કોઈ સાધન હોય તો આ વિતરાગી પરિણામ છે તે જ મોક્ષનું સાધન છે. અને એવા વિતરાગી પરિણામ જ્યારથી શરૂ થાય છે ત્યારથી મોક્ષ માર્ગ છે એમ કહેવાય, અને એ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. હજી વર્તમાનમાં કેટલાકને એમ છે કે ચોથે ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ હોય નહીં, ચોથે ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ હોય નહીં, ત્યાં તો શુભભાવ જ હોય છે. પણ એમ નથી. ગુરુદેવ કહે છે કે ચોથે ગુણસ્થાને પણ ઉપયોગ શુદ્ધ હોય છે અને ત્યારે જ નિર્મળ પરિણામ થાય છે, ત્યારે જ મિથ્યાત્વ જાય છે અને સમ્યક્ત્વ થાય છે. એટલે જે એમ કહે કે ચોથે ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ હોય નહીં તો તેને સંકિત શું ચીજ છે, ભગવાનનો માર્ગ શું છે એટલે મોક્ષનો માર્ગ શું છે એની ખબર જ નથી. શુદ્ધ ઉપયોગ વિના તને ભગવાનનો માર્ગ હાથ નહીં લાગે. અંતર શુદ્ધતા વિના એકલા સુગ્રાગથી તું મોક્ષ માર્ગ માની લે, પણ તે વિતરાગનો માર્ગ નથી. વિતરાગ પરમેશ્વરે જે વાત કરી છે, જે માર્ગ દર્શાવ્યો છે, જે માર્ગે ચાલીને પોતે એવી પૂર્ણ વિતરાગતા પ્રગટ કરી છે, એ માર્ગ કાંઈ શુભભાવરૂપ નથી. એ માર્ગ અંતરંગ માર્ગ છે અને એમાં અંતર શુદ્ધતા હોય છે. અંતર શુદ્ધતા વિના માત્ર શુભભાવ કે જે બંધનું કારણ છે એનાથી મુક્તિનો માર્ગ બનતો નથી, એનો તો કોઈ ઉપદેશ આપતું જ નથી, અને શુભભાવનો જ ઉપદેશ વર્તમાનમાં તો ચાલી રહ્યો છે. આખો મોક્ષ માર્ગ કઈ રીતે છે એનો સહવિકલ્પ વિસ્તાર પણ કરવામાં આવતો નથી. સહવિકલ્પ દશામાં કે મોક્ષ માર્ગમાં કેટલો પુરુષાર્થ પડ્યો છે એની વાત તો પછી આવે, પણ પહેલા તો મોક્ષ માર્ગને સમજવામાં આવે અને પછી સહવિકલ્પ દશામાં કેટલો પુરુષાર્થ કરવાનો છે કે જેને કારણે પછી આગળ ઉપર નિર્વિકલ્પ થવાય, આ બધી વાતની સમજ કોઈ આપતું નથી. ગુરુદેવે એ બધી વાત સમજાવી છે. એ સમયમાં શુભભાવમાં રાચી રહેતા લોકોને એ સમજાવ્યું કે ભાઈ, શુભભાવથી આગળ વધીને આખો માર્ગ અંતરંગ છે, અને એ અંતરંગ માર્ગને માટે આ બધા શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. એ અંતરંગ માર્ગને સમજાવવા માટે આ બધા શાસ્ત્રોની રચના થઈ છે. તું શાસ્ત્ર વાંચીને પણ એમ ન માની લેતો કે તું મોક્ષ માર્ગમાં છે. અંતર શુદ્ધતા વિના ગમે તેટલી પંડિતાઈ કરે, ગમે તેવો શુભભાવ કરે, ગમે તેવા પૂજા વ્રત કરે, તો પણ કાંઈ મોક્ષ માર્ગ થતો નથી. અને એ વિતરાગનો માર્ગ નથી. વિતરાગ પરમેશ્વરે જે કહેલો માર્ગ છે એ તો અંતરંગ શુદ્ધતા સહિત છે. ચોથે ગુણ સ્થાને ઉપશમ સમ્યક દર્શન શુદ્ધ ઉપયોગ પૂર્વક જ થાય છે, એ સિદ્ધાંત છે. ચોથે ગુણ સ્થાને સમ્યક દર્શન થાય છે ત્યારે આપણે કર્મની રીતે વાત કરીએ તો એ વખતે પહેલા કર્મની પ્રકૃતિનો ઉપશમ હોય છે, મિથ્યાત્વ પ્રકૃતિ છે એનો ઉપશમ હોય છે. પણ એવો ઉપશમ થાય છે તો કઈ રીતે થાય છે? કઈ કર્મને પકડીને તો ઉપશમ કરાતો નથી. કર્મ તો જડ છે, કર્મ તો જીવથી જુદા છે, ભગવાન આત્મા એનાથી જુદો છે. તો એ કર્મના ઉપશમ કરે કેવી રીતે? એટલે ખરેખર તો જીવ પોતે પુરુષાર્થમાં તો શુદ્ધ ઉપયોગે પરિણમે છે. જીવનો પુરુષાર્થ સમ્યક દર્શન વિશે જે થાય છે, સમ્યક દર્શન થાય છે એ વખતે જીવનો પુરુષાર્થ શું છે, તો એ તો શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમે છે. શુદ્ધ ઉપયોગ રૂપ થવું એ જીવનો પુરુષાર્થ છે, અને એના ફળ સ્વરૂપે એમ કહેવાય કે ત્યાં મિથ્યાત્વ પ્રકૃતિ છે એનો ઉપશમ થાય છે. એટલે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ એ કઈ અમસ્તો આમનામ થઈ જાય છે એમ નથી, અથવા તો કોઈ શુભભાવ દ્વારા મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ થાય એમ બનતું નથી. કેમ કે શુભભાવ દ્વારા તો કર્મની બીજી નવી પ્રકૃતિનો બંધ પડશે. પેલી મિથ્યાત્વની પ્રકૃતિનો જે ઉદય વર્તી રહ્યો છે, એટલે બીજી રીતે કહીએ તો આને હજી મિથ્યાત્વ છે, તો એ મિથ્યાત્વ જાય કેવી રીતે? એ પોતે સમ્યક્ત્વ પ્રગટ કરે ત્યારે મિથ્યાત્વ જાય. અને પોતે સમ્યક્ત્વ પ્રગટ કઈ રીતે કરે છે? તો પોતે પોતાના શુદ્ધ ઉપયોગ રૂપ પુરુષાર્થ દ્વારા સમ્યક્ત્વ પ્રગટ કરે છે. જો એક લીટીમાં ઘણું ભર્યું છે, સમજવાની વાત છે. શું કહ્યું છે કે ચોથે ગુણ સ્થાને ઉપશમ સમ્યક દર્શન થાય છે તો એ શુદ્ધ ઉપયોગ પૂર્વક જ થાય છે. શુદ્ધ ઉપયોગ હોય નહીં અને ઉપયોગ બારમાં પરનું લક્ષ કરી અને શુભ થયો હોય તો પુણ્યનો બંધ પડે, અને એવા પુણ્યના બંધથી, એવા નવા કર્મની પ્રકૃતિથી કાંઈ પેલી મોહનીય કર્મની પ્રકૃતિ ચાલી જાય એમ તો બને નહીં. એક કર્મનો બંધ પડે એટલે બીજા કર્મની પ્રકૃતિનો ઉપશમ થઈ જાય એમ તો બને નહીં. એટલે કર્મની અપેક્ષાએ સમજીએ તો પણ સમજાય એવું છે. અને બીજી રીતે સમજીએ કે એને હજી મિથ્યાત્વ છે, એટલે કે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય વર્તે છે, તો એ જળકર્મના ઉદયને કારણે એને મિથ્યાત્વ છે એમ કહેવું એ તો વ્યવહારનયનું કથન છે. એ તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે એને હજી મિથ્યાત્વ છે ત્યારે સામે એ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે. એટલે મિથ્યાત્વ તો એને છે, એ મિથ્યાત્વ રૂપે પરિણમી રહ્યો છે, તો પછી પુરુષાર્થ પણ એને જ કરવો પડે ને. મિથ્યાત્વ ને ગાળવાનો પુરુષાર્થ પણ એને જ કરવો પડે ને. એટલે જીવનો જ પુરુષાર્થ થવો જોઈએ ને કે જે મિથ્યાત્વ ભાવે પરિણમી રહ્યો છે એને બદલે સમ્યક્ત્વ ભાવે પરિણમવાનો પુરુષાર્થ પણ એનો જ થાય. અને જયારે એવો સમ્યક્ત્વનો પુરુષાર્થ થયો છે, મિથ્યાત્વ માંથી એ સમ્યક્ત્વ પ્રગટ્યું છે, તો સામે પછી એ મિથ્યાત્વની પ્રકૃતિ, મોહનીય કર્મની જે પ્રકૃતિ, દર્શન મોહનીયની પ્રકૃતિ મિથ્યાત્વ, એનો ઉપશમ થઈ જાય છે. એટલે બંને રીતે કર્મ અપેક્ષાએ સમજીએ અને જીવના પુરુષાર્થની અપેક્ષાએ સમજીએ તો વાત તો એમ જ છે કે જીવને એવો સમ્યક્ત્વનો પુરુષાર્થ એટલે શુદ્ધ ઉપયોગ રૂપ પુરુષાર્થ જયારે થયો છે ત્યારે જ એ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે ચોથે ગુણ સ્થાને ઉપશમ સમ્યક દર્શન જે પ્રગટ થાય છે એ શુદ્ધ ઉપયોગ પૂર્વક જ થાય છે, એ સિદ્ધાંત છે. બીજી કોઈ રીતે સમ્યક્ત્વ પ્રગટ થતું નથી. શુભરાગ વડે સમ્યક દર્શન થાય એમ કદીએ બનતું નથી. શુદ્ધ આત્મભાવના શુદ્ધ દ્રવ્યને અવલંબનારી છે. એટલે આ જે શુદ્ધ ઉપયોગ થાય છે તો એ વખતે એ શુદ્ધ દ્રવ્યને અવલંબીને થાય છે. શુદ્ધ દ્રવ્ય ધ્રુવ એને અવલંબીને આ પરિણામ થાય છે. એ કંઈ રાગને અવલંબીને પરિણામ થતા નથી. રાગમાં એ તાકાત નથી, શુભભાવમાં એવી કોઈ તાકાત નથી કે તે શુદ્ધ દ્રવ્યને સ્વદ્રવ્યને ભાવી શકે. રાગમાં એ તાકાત નથી કે તે શુદ્ધ દ્રવ્યને સ્વદ્રવ્યને ભાવી શકે. અહીંયા બીજી વાત લીધી, પર્યાયની વાત લીધી કે શુદ્ધ ઉપયોગરૂપ જે પરિણામ છે એ જ શુદ્ધ દ્રવ્યને અવલંબનારા છે. રાગ છે એ કાંઈ શુદ્ધ દ્રવ્યને અવલંબનારો નથી. રાગમાં એ તાકાત નથી કે તે શુદ્ધ દ્રવ્યને એટલે સ્વદ્રવ્યને ભાવી શકે. એનો અર્થ એ છે કે રાગ કાંઈ શુદ્ધ દ્રવ્યને અવલંબનારો નથી. શુદ્ધ દ્રવ્યને અવલંબીને જે વિતરાગી પરિણામ થાય છે એ વખતે શુદ્ધ ઉપયોગ છે અને જે પરિણામ થયા છે એની સાથે તુલના કરતા ગુરુદેવ કહે છે કે રાગમાં એવી કાંઈ તાકાત નથી, શુભભાવ છે એમાં કોઈ તાકાત નથી કે શુદ્ધ દ્રવ્યને અવલંબે અને એના પરિણામ શુદ્ધ થાય. શુદ્ધ દ્રવ્યને અવલંબતા જે પરિણામ થાય છે તે શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે, એ વાત પહેલા આવી ગઈ. અને એવા પરિણામ એ શુદ્ધ ઉપયોગ પૂર્વક જ થાય. શુદ્ધ ઉપયોગ પૂર્વક જ એવા નિર્મળ પરિણામ થાય, શુભભાવ દ્વારા એવા પરિણામ ન થાય, એ વાત અહીંયા તો સમજાવી છે. એટલે કહે છે કે રાગમાં એ તાકાત નથી કે તે શુદ્ધ દ્રવ્યને સ્વદ્રવ્યને ભાવી શકે. રાગની મંદતા વડે અંતઃપ્રવેશ શક્ય જ નથી, શુભભાવ દ્વારા અંતઃપ્રવેશ શક્ય જ નથી, તો પછી તે વડે સમ્યક દર્શન આદિ કેમ થાય? ભાઈ, શુભભાવ દ્વારા સ્વરૂપનું લક્ષ થઈ શકતું જ નથી. શુભભાવ છે તે પરલક્ષે છે, એ સ્વને લક્ષે છે જ નહીં, તો પછી અંતઃપ્રવેશ ક્યાંથી થાય અને પછી સમ્યક દર્શન પણ ક્યાંથી થાય? એટલે કે ન થાય. વિતરાગનો માર્ગ તો આવો રાગ રહિત જ છે. જો એક પેરેગ્રાફની અંદર ઘણી બધી સ્પષ્ટતા કરી દઈ, ગુરુદેવે ઘણી બધી સ્પષ્ટતા કરી દીધી છે, ઘણી સૂક્ષ્મ વાતો સમજાવી છે કે સમ્યક દર્શન કઈ રીતે થાય છે અને સમ્યક દર્શનનો પુરુષાર્થ કેવો હોય, ચોથા ગુણસ્થાનને એ સંકિત થાય છે તો એ કઈ રીતે છે. માત્ર કર્મની વાતને સમજવાથી દાડો નહીં વળે. ઘણા લોકોને કર્મની પ્રકૃતિનું શું થાય એનું સૂક્ષ્મતાથી જ્ઞાન હોય છે. જ્ઞાન હોય છે એટલે કે એની માહિતી હોય છે. એ જ્ઞાન તો માહિતીરૂપ છે ને. દ્રવ્યસૂતનો ખૂબ અભ્યાસ કર્યો હોય અને એમાં આ કર્મના સિદ્ધાંતોને સમજ્યા હોય એટલે એને બધી ખબર હોય, સૂક્ષ્મતાથી બધી જ ખબર હોય કે કઈ રીતે એ કર્મની પ્રકૃતિનું શું થાય છે, દરેક સમયે સમયે કઈ રીતે બધી વાત કરે. પણ ભાઈ, વાત કરવા માત્રથી કાંઈ વળવાનું નથી. એ અહીંયા તો વાત ફલિત થાય છે. શુદ્ધ ઉપયોગ પૂર્વક જ સમ્યક દર્શન થાય છે. માત્ર કર્મની કઈ પ્રકૃતિનું કેમ શું થાય, મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ભાગ પડવા, આ બધી વાત જાણવાથી કાંઈ શુદ્ધ ઉપયોગ નહીં થાય. અને શુદ્ધ ઉપયોગ નથી ત્યાં સુધી સમ્યક દર્શન પણ નથી. એટલે પંડિતાઈ છે એનાથી પણ સમ્યક દર્શન નથી, જાણવું જોઈએ, સમજવું જોઈએ. પણ એ સમજ્યા પછી જે પુરુષાર્થ કરવાનો કયો છે, એ પુરુષાર્થ તો હોવો જોઈએ ને. એ પુરુષાર્થ વિના ક્યાંથી કાર્ય થશે? જાણ્યા વિના પુરુષાર્થ નહીં ઉપડે. એટલે જાણવું જરૂરી છે, જાણવું જરૂરી છે, દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ જરૂરી છે. અને એવી જ રીતે શુભભાવ છે, એ શુભભાવ દ્વારા પણ સમ્યક દર્શન નહીં થાય, શુદ્ધ ઉપયોગ નહીં થાય. પણ શુભભાવને છોડીને શુદ્ધભાવમાં જતા, શુદ્ધ ઉપયોગ કરતા સમ્યક દર્શન થશે. એ પણ એ જ રીતે છે. શુભભાવ એને એ વખતે હોય, સમ્યક દર્શનનો જે પુરુષાર્થ કરી રહ્યો છે એને એને વિશિષ્ટ પ્રકારના શુભભાવ હોય જ, ન હોય એમ પણ ન હોય. એ કંઈ અશુભ ભાવ હશે અને સીધો સમ્યક દર્શન પ્રગટ કરશે એમ નથી બનવાનું. પણ શુભભાવ દ્વારા નહીં થાય એટલું એમાં સમજવાનું છે. એટલે એને પુરુષાર્થને આગળ વધારવાનો છે. એ વાત હંમેશા ગુરુદેવ કરે છે. આગળ પાના નંબર 149 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ ભાવના જે ત્રણ ભાવરૂપ છે તે સમસ્ત રાગ આદિ રહિત હોવાના કારણે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષનું કારણ છે. અહીં પર્યાયરૂપ શુદ્ધ ઉપાદાનની વાત છે. ત્રિકાળી શુદ્ધ ઉપાદાન કે જે શુદ્ધ દ્રવ્યાર્થિક રહેનો વિષય છે તે તો પહેલા આવી ગઈ છે, એ વાત તો પહેલા આવી ગઈ. અહીં પર્યાયના શુદ્ધ ઉપાદાનની વાત છે. જો અહીંયા આ નવી વાત છે. નવી વાત એટલા માટે છે કે ઘણાને આ વાતનો ખ્યાલ નહીં હોય. અહીંયા શું કહ્યું? આપણે પહેલા વાત એ કરી કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે થી જે દ્રવ્ય છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નયે થી જે દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે. એનું લક્ષ કરતા આ નિર્મળ પરિણામ થાય છે. અને આ જે નિર્મળ પરિણામ થયા તે ત્રણ ભાવરૂપ છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવરૂપ છે. એ ભાવના છે, એને ભાવના કહ્યું. અને પેલું જે ત્રિકાળી દ્રવ્ય છે એ પરમ પારિણામિક ભાવરૂપ છે. તો એ ભાવનાની અહીંયા વાત સમજાવે છે કે આ ભાવના જે ત્રણ ભાવરૂપ કહી તે સમસ્ત રાગાદી રહિત હોવાને કારણે શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. રાગ આદિ વિનાની છે એ ભાવના, એટલે એ શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. અશુદ્ધ ઉપાદાન કારણભૂત હોત, એટલે કે અશુદ્ધ ઉપાદાનના કારણે થતું હોત તો એ પરિણામ નિર્મળ હોય નહીં. પરિણામ નિર્મળ છે એટલે એનો અર્થ જ એ થાય છે કે ઉપાદાન પણ નિર્મળ હોય, એટલે કે શુદ્ધ હોય. એટલે શુદ્ધ ઉપાદાન કારણભૂત આ ત્રણ ભાવના છે. પહેલા તો પહેલી લીટીને સમજવાની જરૂર છે. શું કહ્યું છે અહીંયા? કે આ ભાવના જે ત્રણ ભાવરૂપ છે તે સમસ્ત રાગાદી રહિત છે. સમસ્ત રાગાદી રહિત છે એટલે એ શુદ્ધ નિર્મળ પરિણામ છે. અને એવા શુદ્ધ નિર્મળ પરિણામ છે એનું ઉપાદાન કારણ પણ શુદ્ધ હોય જ. શુદ્ધ ઉપાદાન કારણ ન હોય તો એ શુદ્ધ નિર્મળ પરિણામ ન હોય. શુદ્ધ ઉપાદાન કારણ છે માટે શુદ્ધ નિર્મળ પરિણામ છે. એટલે કહે છે કે એ શુદ્ધ ઉપાદાન કારણભૂત આ ત્રણ ભાવના છે અને એમ હોવાથી એ મોક્ષનું કારણ છે. હવે બીજી વાત અહીંયા જે કરી છે એ વાત લઈએ. અહીંયા બીજી વાત શું કરી કે અહીં પર્યાયરૂપ શુદ્ધ ઉપાદાનની વાત છે. જો દ્રવ્યરૂપ શુદ્ધ ઉપાદાનની વાત તો આપણે ઘણી કરી. દ્રવ્ય શુદ્ધ છે, ત્રિકાળી શુદ્ધ છે અને એનું લક્ષ કરતા ત્યાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જતા નિર્મળ પરિણામ થાય છે. આ બધી વાત આપણે કરી તો ત્યાં એ ત્રિકાળી શુદ્ધ ઉપાદાન જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય, જે ભગવાન આત્મા, જે ધ્રુવ, પર્યાય વિનાનું ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધ ભાવ રૂપે હંમેશ પરિણમે છે, એવો એ ભાવ, એ દ્રવ્ય, એની વાત તો આપણે કરી કે જે દ્રષ્ટિનો વિષય છે એની તો વાત આપણે કરી. જેને આપણે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કહીએ અથવા તો જેને શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય કહીએ, જેને ધ્રુવ કહીએ, એની વાત આપણે કરી. એટલે એ શુદ્ધ ઉપાદાન એ દ્રવ્યરૂપ શુદ્ધ ઉપાદાન છે. એ શુદ્ધ ઉપાદાન કારણ તો છે જ, કે જેને કારણે આ નિર્મળ પરિણામ થાય છે. એટલે એ તો દ્રવ્યરૂપ શુદ્ધ ઉપાદાનની વાત થઈ, અહીંયા પર્યાય રૂપ શુદ્ધ ઉપાદાનની વાત છે. આ નવી વાત છે, અહીં પર્યાય રૂપ શુદ્ધ ઉપાદાનની વાત છે. ત્રિકાળી શુદ્ધ ઉપાદાન કે જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, તે તો એની વાત તો પહેલા આવી ગઈ છે, અહીં પર્યાયના શુદ્ધ ઉપાદાનની વાત છે. જો ઘણી સૂક્ષ્મતા ગુરુદેવે આપણને અહીંયા સમજાવી છે. શું કહે છે એની વાત કરતા, કહે છે કે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણેય વિતરાગી નિર્મળ પર્યાયો છે. તે વિતરાગી પર્યાય સમસ્ત રાગ આદિથી રહિત શુદ્ધ ઉપાદાન કારણભૂત છે અને તેથી મોક્ષનું કારણ છે. આ પર્યાયને શુદ્ધ ઉપાદાન કારણભૂત કહી અને તેથી તે મોક્ષનું કારણ છે. નિર્મળ પર્યાય પોતે જ શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. જો અહીંયા અપેક્ષાથી વાત છે, અહીંયા કઈ અપેક્ષાથી વાત ચાલે છે સમજવાનું છે, કે જે નિર્મળ પરિણામ થાય છે એ જ આખો મોક્ષ માર્ગ છે એમ જયારે આપણે કહીએ છીએ તો એ કઈ રીતે હોય. કેમ કે આપણે એક તરફ તો એમ કહીએ છીએ કે દરેક પર્યાય સ્વતંત્ર થાય, મોક્ષની પર્યાય એ પણ સ્વતંત્ર થાય, અને એની પહેલા જે મોક્ષ માર્ગની પર્યાય છે એનો વ્યય થાય છે એ એનું કારણ નથી એમ પણ આપણે કહીએ. પણ એ કહીએ છીએ ત્યારે આપણે શું સમજાવવું છે, કે દરેક પર્યાયની સ્વતંત્રતા છે, દરેક પર્યાયના ઉત્પાદની સ્વતંત્રતા છે એ સમજાવવું છે. એટલે ત્યાં એ અપેક્ષાથી વાત કરીએ છીએ કે દરેક પર્યાય સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. એ વાતને જ્યારે આપણે સમજાવીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે પૂર્વની પર્યાય છે એના ઉપર એ અવલંબતી નથી. વાત તો બરાબર છે, પણ સાથે ને સાથે આપણે એ વાત પણ લીધી છે કે જ્યારે એ પર્યાય થાય છે તો એની પહેલા એવા જ પરિણામ હોય છે. મોક્ષની પર્યાય જ્યારે થાય છે તો એની પહેલા મોક્ષ માર્ગની પર્યાય હોય એવા જ પરિણામ હોય છે, એવા નિર્મળ પરિણામ હોય જ છે. એટલે જેને આપણે મોક્ષનો માર્ગ કહીએ છીએ, મોક્ષની પર્યાય અને મોક્ષનો માર્ગ. તો મોક્ષનો માર્ગમાં તો ચોથા ગુણસ્થાનથી એ આવ્યો છે, મોક્ષના માર્ગમાં તો એ ચોથા ગુણસ્થાનથી છે. કેમ કે એને નિર્મળ પરિણામ થાય છે અને વારંવાર એ પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે ત્યારે એને શુદ્ધિ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, એવા નિર્મળ પરિણામો તો થયા કરે છે. એટલે ત્યારથી એ મોક્ષ માર્ગમાં જ છે અને એ બધા પરિણામને મોક્ષ માર્ગના પરિણામ કયા, એ બધા પરિણામને મોક્ષ માર્ગના પરિણામ કયા છે. આવો મોક્ષનો માર્ગ છે. અને પછી છેલ્લે એક વાત એ પણ કરી દીધી કે છેલ્લે જ્યારે એને મોક્ષ થાય છે એ પર્યાય છે એ પણ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે એમ કહીને એની સ્વતંત્રતા બતાવી, એના સટકારકો એના પોતાના છે એમ બતાવી. પણ સાથે એમ પણ લીધું કે જ્યારે આ પર્યાય થાય છે એની પહેલા એને આવી મોક્ષ માર્ગની પર્યાયો હોય છે. વસ્તુનું સ્વરૂપ આવું જ છે. એટલે અહીંયા ગુરુદેવ આપણને આ વાત પણ સાથે સમજાવે છે કે આ વિતરાગી નિર્મળ પર્યાયો છે. તે વિતરાગી પર્યાય તે સમસ્ત રાગાદિથી રહિત શુદ્ધ ઉપાદાન કારણભૂત છે અને તેથી મોક્ષનું કારણ છે. જેને આવા પરિણામ થાય છે એને જ પછી છેવટે મોક્ષની પર્યાય થાય છે એમ કહેવાનો આશય છે. જેને આવા નિર્મળ પરિણામ થતા નથી અને સીધો મોક્ષ થઈ જાય એ વાત ક્યાં રહી? એટલે કેટલી બધી માન્યતાઓ જે શ્વેતાંબર મતમાં ચાલી રહી છે ને એમાં ઘણા ફેરફારની જરૂર છે. કાશીની અંબાડી ઉપર બેઠા બેઠા સીધે સીધું એમ કે મોક્ષ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય આવી વાત જે આવે છે એ અતિશયોક્તિ વધારે પડતી વાત છે. સમ્યક દર્શન થાય કાશીની અંબાડી ઉપર બેઠા બેઠા, પણ કેવળ જ્ઞાન ન થાય. કેવળ જ્ઞાન થતા પહેલા તો ઘણો પુરુષાર્થ હોય છે, ચારિત્રનો બહુ મોટો પુરુષાર્થ હોય છે. સાતમા ગુણસ્થાનની દશા આવે છે ત્યાંથી પછી આગળ શ્રેણી ચડે ત્યારે પછી એને કે બારમા ગુણસ્થાનની દશા આવે અને તેરમું ગુણસ્થાન આવે તો કેવળ જ્ઞાન થાય. પણ એ વખતે તો કેવું ચારિત્ર હોય, નગ્ન દિગંબર મુનિ પણ હોય એવું અદભુત ચારિત્ર હોય, અને એ ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને સાતમા ગુણસ્થાન સુધીની જે દશા છે એ બધો મોક્ષનો માર્ગ છે. અને એ મોક્ષનો માર્ગ જે છે એને અહીંયા એ શુદ્ધ ઉપાદાન કારણભૂત કહેવામાં આવ્યો છે, એટલે એ મોક્ષનું કારણ છે એમ અહીંયા એ પર્યાયને પણ કહેવામાં આવ્યું છે. મૂળ ત્રિકાળી દ્રવ્ય છે એ તો છે જ, ત્રિકાળી દ્રવ્ય છે એ જ મોક્ષની પર્યાયનું ઉપાદાન કારણ છે, એ તો દ્રવ્યરૂપ શુદ્ધ ઉપાદાન કારણ છે જ, પણ અહીંયા પર્યાયરૂપ શુદ્ધ ઉપાદાનની વાત ચાલે છે. અહીં પર્યાયરૂપ શુદ્ધ ઉપાદાનની વાત છે અને એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે આવો મોક્ષનો માર્ગ હોય છે ત્યારે એવી કેવળ જ્ઞાનની પર્યાય થાય અને મોક્ષની પર્યાય થાય છે. નાની નાની વાતોને આપણે સમજ્યા વગર બોલીએ છીએ, શાસ્ત્રનો અભ્યાસ ન હોય અને આપણે કોઈ કંઈ કહ્યું માટે આપણે પણ બોલ્યા કરીએ તો એ વાત ઠીક નથી. અહીંયા કહે છે કે તે વિતરાગી પર્યાય સમસ્ત રાગાદિથી રહિત શુદ્ધ ઉપાદાન કારણભૂત છે અને તેથી મોક્ષનું કારણ છે. નિર્મળ પર્યાય પોતે જ શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. શું કીધું? એ પર્યાય પોતે જ પોતાનું ઉપાદાન કારણ છે. અર્થાંત પર્યાય પોતે જ પોતાનું કારણ અને પોતે જ પોતાનું કાર્ય છે. આ જે પર્યાય થાય છે એની સ્વતંત્રતા પણ સાથે બતાવી દીધી છે. એ મોક્ષ માર્ગના પરિણામ છે અને દરેક પરિણામ એ પોતે જ પોતાનું ઉપાદાન કારણ છે, એટલે એવું પર્યાયનું શુદ્ધ ઉપાદાન એની વાત ચાલે છે. આખો માર્ગ જે છે એ માર્ગ જ આખો એ જ રીતે હોય છે અને એમાં દરેકે દરેક પર્યાય છે જે એ પોતે પોતાનું ઉપાદાન કારણ છે. આપણે ષટકારકની વાત કરી હતી, દરેક પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે એમ તો કહ્યું હતું, પણ અહીંયા સહેજ જુદી રીતે વાત લીધી કે નિર્મળ પર્યાય પોતે જ શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. કેમ કે મોક્ષ માર્ગમાં છે એટલે હવે એમ જ પર્યાય થાય છે. જ્યાં સુધી એ મોક્ષ માર્ગમાં ન હતો ત્યારની વાત જુદી હતી, ત્યારે જે એના પરિણામ થતા હતા એ તો પરલક્ષે થતા પરિણામ હતા. અત્યારે સ્વલક્ષે થતા પરિણામ છે અને દરેક પર્યાય વખતે એ જે સ્વદ્રવ્ય છે એ તો એવું ને એવું જ છે, પણ છતાંય પરિણામ જે થાય છે એ વિશુદ્ધ થાય છે, એટલે વધુ ને વધુ શુદ્ધ થતા પરિણામ કેમ થાય છે? સૂક્ષ્મતાથી થોડોક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું જ છે, એટલે એક વખત જે પરિણામ થયા એ પછી એનું લક્ષ કરતા ફરીથી જે પરિણામ થાય એ વધારે ને વધારે વધારે ને વધારે શુદ્ધ નિર્મળ થતા જાય છે. વિશુદ્ધિ એમાં દેખાય છે એટલે શુદ્ધતા વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, વિશેષ એકાગ્રતા રૂપ થાય છે. તો એવા પરિણામ કેમ વધારે ને વધારે આગળ વધતા ઊંચા પરિણામ કેમ થાય છે? તો કે એ દરેક પરિણામ છે એ જ એનું ઉપાદાન કારણ છે, એટલે શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. દરેક પર્યાય પોતે જ પોતાનું ઉપાદાન કારણ છે, અર્થાત પર્યાય પોતે જ પોતાનું કારણ અને પોતે જ પોતાનું કાર્ય છે. આ તો કોઈ અલૌકિક શૈલીથી વાત છે, એટલે આવી અહીં પર્યાયરૂપ શુદ્ધ ઉપાદાનની વાત ગુરુદેવે લીધી છે. જેટલું સમજાય એટલું સમજવું પ્રભુ. સાથે એક વાત બીજી પણ યાદ કરાવી દઉં કે કોઈ અપેક્ષાએ આપણે ઉપાદાનની વાત કરતા હોઈએ ત્યારે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં પૂર્વની પર્યાયને પણ ઉપાદાન કારણ કહેવામાં આવ્યું છે, તો એ અપેક્ષાથી એવી વાત પણ આવે છે. એટલે જે અપેક્ષાથી જે વાત કરવામાં આવી હોય તેને તે અપેક્ષાથી યથાર્થ સમજવી જોઈએ. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, નિયમસારમાં આચાર્ય દેવે એમ કહ્યું છે કે ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક ભાવ જે નિર્મળ વિતરાગી ધર્મની પર્યાય છે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. હવે કોઈને લાગે કે આટલી બધી વાત કર્યા પછીથી હવે ગુરુદેવ તમે આમ કહેશો તો અમારે તો મુશ્કેલી થશે, હવે અમારે શું સમજવું? ઘણાને એ વખતે એમ થઈ જાય, શું કહે છે? પણ ગુરુદેવ પાછી સ્પષ્ટતા કરે છે, જે જે વાત કરે છે એ સ્પષ્ટતા કરવા માટે કરે છે. નિયમસારમાં આચાર્ય દેવે એમ કહ્યું છે કે ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક ભાવ જે નિર્મળ વિતરાગી ધર્મની પર્યાય છે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. પણ ભાઈ કઈ અપેક્ષા એ જરાક સમજવાનું છે. એ પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી હે છે એમ ત્યાં કહ્યું છે. શું કહ્યું? કે વ્યવહાર રત્નત્રયનો રાગ જે છે એ તો હે છે જ, શુભ ભાવ છે એ તો હે છે જ, એ તો છોડવા લાયક છે જ. વ્યવહાર રત્નત્રયનો રાગ તો હે છે, શુભ ભાવ છે એ તો છોડવા લાયક છે, પણ આ શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે તે મોક્ષ માર્ગની નિર્મળ પર્યાય કે જે ઉપસમ ક્ષયોપસમ અને ક્ષાયિક ભાવરૂપ છે એવી ભાવનારૂપ છે એ પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિએ એ પરભાવ છે. ત્રિકાળી દ્રવ્ય છે એ સ્વભાવ છે, જ્યારે આ છે એ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિએ એ પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી તે છોડવા લાયક છે, હેય છે એમ કહે છે. અહીંયા કહેવાનો આશય શું છે કે ભાઈ નિર્મળ પરિણામ તરફ દ્રષ્ટિ કરતા તને બીજા નિર્મળ પરિણામ નહીં થાય એમ કહેવાનો આશય છે. ત્રિકાળી દ્રવ્ય છે એ સ્વ છે, સ્વભાવ છે અને એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય છે. શું કહ્યું અહીંયા કે શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતા જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે તે મોક્ષ માર્ગની નિર્મળ પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિએ પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી હે છે છોડવા લાયક છે એમ કહે છે. પણ એટલે એનો અર્થ શું? 150માં પાના ઉપર કહે છે કે એટલે શું? તો કે એ પર્યાય પણ અવલંબન યોગ્ય નથી. એનો અર્થ એ થાય છે કે એ અવલંબન યોગ્ય નથી. એનું લક્ષ કરી અને નવા નિર્મળ પરિણામ થાય એમ બનતું નથી. નિર્મળ પર્યાયને તે પર્યાયનું અવલંબન નથી. જે નિર્મળ પર્યાય થાય એ ત્રિકાળી દ્રવ્યના અવલંબને થાય છે. જેમ રાગ આશ્રય યોગ્ય નથી તેમ નિર્મળ પર્યાય પણ આશ્રય યોગ્ય નથી. આ અપેક્ષા અહીંયા તો સમજાવવી છે. પર્યાયનો આશ્રય હોય નહીં એ અપેક્ષાથી એને એમ કહેવામાં આવ્યું છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એટલે કે જે દ્રષ્ટિનો વિષય છે એની અપેક્ષાએ આ નિર્મળ પરિણામ છે તે પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. 150માં પાના ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે વ્યવહાર છે તે મોક્ષનો માર્ગ છે જ નહીં, વ્યવહાર છે તે મોક્ષનો માર્ગ છે જ નહીં, વાસ્તવમાં તે બંધનું જ કારણ છે. મોક્ષ માર્ગ બે નથી, એનું નિરૂપણ બે પ્રકારે છે. નિશ્ચય મોક્ષનો માર્ગ તો સમસ્ત રાગાદિથી રહિત છે, તે શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. રાગ છે તે મોક્ષ માર્ગ પણ નહીં અને તેનું કારણ પણ નહીં, આવી વાત છે. સમાધિ તંત્ર શ્લોક 91ના વિશેષ અર્થમાં લખ્યું છે કે નિમિત્ત હોવા છતાં નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. નિમિત્તથી નિરપેક્ષ, નિમિત્તની અપેક્ષા વિના ઉપાદાનનું પરિણમન હોય છે. જય ધવલ પાના નંબર 117 પુસ્તક 7મું એમાં કહ્યું છે કે બજ્જ કારણ નિરપેક્ષો વસ્તુ પરિણામો, એટલે કે વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. વસ્તુનું પરિણામ વસ્તુના કારણભૂત જ હોય, બાહ્ય કારણ વિનાનું હોય, બાહ્ય કારણની એને અપેક્ષા હોય નહીં, એટલે વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. આ વાત સમજવા દ્રષ્ટાંત આપીએ છીએ. હવે આ થોડીક સૂક્ષ્મ વાત છે પણ આપણે લઈએ છીએ, કેમ કે હવે તો સમયસાના બધા અધિકાર પૂરા કરીને આપણે છેલ્લા અધિકારમાં છીએ ત્યારે બધું જ સમજવું રહ્યું, સૂક્ષ્મ વાતો પણ આપણે સમજવાની જ છે. અહીંયા કહે છે કે જુઓ, દસમા ગુણતાને લોભ પરિણામ એક છે, છતાં કર્મોની સ્થિતિમાં ફેર પડે છે. નિમિત્તપણે લોભનું એક જ કારણ હોવા છતાં કોઈ કર્મની સ્થિતિ 8 મુહૂર્તની અને કોઈ કર્મની સ્થિતિ અંતર મુહૂર્તની પડે છે, આનું કારણ શું? પહેલી તો વાત એ સમજવાની છે કે દસમા ગુણસ્થાને જો 7મા ગુણસ્થાનથી પછી આગળનો વિચાર કરીએ તો શું છે? તો 7મા ગુણસ્થાને 6ઠ્ઠા 7મે ઝૂલતા મુનિને કસાયની 3 ચોકડીનો અભાવ થયો છે. કસાયની 3 ચોકડી ગઈ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાના વર્ણીય અને પ્રત્યાખ્યાના વર્ણીય એ 3 ચોકડી ક્રોધ માન માયા લોભ એ એને ગયા છે. માત્ર સંજ્વલન કસાય બાકી રહ્યો છે, એટલે સંજ્વલન કસાયના ક્રોધ માન માયા લોભ એને રહ્યા છે. હવે એમાં દસમા ગુણસ્થાનનો વિચાર કરીએ તો ત્યાં એને સંજ્વલન કસાયના લોભ છે, સંજ્વલન કસાયનો લોભ છે એમ અહીંયા વાત છે. આ કર્મની પ્રકૃતિ જે અંદરમાં પડી છે ને એની અપેક્ષાથી વાત ચાલે છે. અહીંયા શું છે, કર્મની પ્રકૃતિ હજી બાકી પડી છે ને, જે ચારિત્ર મોહનીય કર્મ ની પ્રકૃતિ. આપણે મોહનીય કર્મના બે ભાગ પાડીએ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં ચારિત્ર મોહનીયની જે 25 પ્રકૃતિ છે એમાં આ ક્રોધ માન માયા લોભ જે આપણે અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાનાવરણીના, પ્રત્યાખ્યાનાવરણીના અને સંજ્વલન એમ એ 16 ગણીએ છીએ અને 9 કસાય ગણીએ છીએ, એમ 25 પ્રકૃતિઓ જે પડી છે એમાં સાતમા ગુણસ્થાને એને સંજ્વલન કસાય, છઠ્ઠે સાતમે છે ત્યારે હજી એને સંજ્વલન કસાય ની ક્રોધ માન માયા લોભ એ ચોકડી બાકી છે. તો એ બાકી કઈ રીતે છે, તો કે એટલા હજી કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ અંદરમાં પડી છે એ અપેક્ષા એ વાત છે. એટલે એમાં જયારે દસમા ગુણસ્થાને છે ત્યારે એ શ્રેણી ચડે છે અને દસમે ગુણસ્થાને છે ત્યારે એને લોભ પરિણામ એક છે, એ વખતે હજી એ પ્રકૃતિ છે એટલે લોભ પરિણામ એક છે, છતાં કર્મની સ્થિતિમાં ફેર પડે છે. એટલે કે છતાં કર્મના બંધ પડે એના સ્થિતિબંધ જે છે, એ સ્થિતિબંધ જે છે એ એક સરખા થતા નથી, કર્મની સ્થિતિમાં ફેર પડે છે. હવે નિમિત્ત તરીકે તો એ એક જ છે, નિમિત્તપણે તો લોભનું એક જ કારણ હોવા છતાં કોઈ કર્મની સ્થિતિ એટલે કોઈ કર્મની પ્રકૃતિની સ્થિતિ 8 મુહૂર્તની અને કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્તની પડે છે. નિમિત્ત એક જ છે, નિમિત્ત શું છે તો કે લોભનું એક જ કારણ છે, એ એક જ પ્રકૃતિ છે, છતાં પણ જુદા જુદા કર્મની પ્રકૃતિ એના એની સ્થિતિ જે છે એ જુદી જુદી થાય છે. એટલે કહે છે કે નિમિત્તપણે લોભનું એક જ કારણ હોવા છતાં કોઈ કર્મની સ્થિતિ 8 મુહૂર્તની અને કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્તની પડે છે. આનું કારણ શું, એ તો નીચેના ગુણસ્થાનોમાં પણ આમ છે, આવી જ રીતે નીચેના ગુણસ્થાનોમાં પણ છે. આ તો લોભના છેલ્લા પરિણામની વાત કરીએ છીએ, એક ઉદાહરણ આપવું છે, સમજાવવું છે એટલા માટે. પણ નીચેના ગુણસ્થાનમાં પણ એવું થાય છે. એટલે કહે છે કે આ તો લોભના છેલ્લા પરિણામની વાત કરીએ છીએ કે એ એક જ કારણ હોવા છતાં કર્મની સ્થિતિ, કોઈ પ્રકૃતિની સ્થિતિ એનો સ્થિતિબંધ 8 મુહૂર્ત અને કોઈનો અંતર્મુહૂર્ત પડે છે. તો એનું કારણ શું, લોભના એક જ પરિણામ નિમિત્ત કારણ હોવા છતાં કર્મના સ્થિતિબંધમાં ફેર પડે છે. નામ અને ગોત્ર કર્મની સ્થિતિ 8 મુહૂર્તની બંધાય છે, જ્યારે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયનો સ્થિતિનો બંધ અંતર્મુહૂર્ત પડે છે. આમ કેમ, તો કહે છે કે તે સ્થિતિબંધની પર્યાય સ્વતંત્ર છે, તે સ્થિતિબંધની પર્યાય સ્વતંત્ર છે, તેને કોઈ બાહ્ય કારણની અપેક્ષા નથી. અર્થાંત વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. આ સ્થિતિબંધની જે પર્યાય થઈ તે સ્વતંત્ર રીતે થાય છે, તેને કોઈ બાહ્ય કારણની અપેક્ષા નથી. એનો અર્થ એ થયો કે વસ્તુના પરિણામ છે તે બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે, જે વાત આપણને અહીંયા જય ધવલમાંથી કહેવામાં આવી. શું જય ધવલમાંથી વાત કરી હતી, કે વજ્ય કારણ નિરપેક્ષો વસ્તુ પરિણામો, વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. અને આ વસ્તુના પરિણામ જે બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે એવી નિરપેક્ષતાને દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવે આપણને સમજાવી. બહુ બધું યાદ ન રહે તો એટલું યાદ રાખવું કે વસ્તુના પરિણામ છે એ બાહ્ય કારણની અપેક્ષા રાખતા નથી. વસ્તુના પરિણામ જે થાય એને બાહ્ય કારણની અપેક્ષા નથી, બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. સિદ્ધાંતને સમજવો, પકડી રાખવો, સિદ્ધાંતને છોડવો નહીં. ગુરુદેવ આગળ કહે છે અહીંયા 151 માં પાના ઉપર કે અમે તો આ ઘણા વખતથી કહીએ છીએ, અમુક કર્મ પ્રકૃતિમાં પરમાણુ ઓછા આવે છે તો કોઈ કર્મ પ્રકૃતિમાં પરમાણુ ઘણા આવે છે. ત્યાં મિથ્યાત્વ અને રાગ આદિ પરિણામ તો એક જ છે, છતાં આમ બને છે એનું કારણ શું? જો પાછી સૂક્ષ્મતાથી વાત લીધી છે. ગુરુદેવને તો આ વાત બહુ સ્પષ્ટ હતી, એટલે કહે છે કે અમે તો ઘણા વખતથી કહીએ છીએ કે અમુક કર્મ પ્રકૃતિમાં પરમાણુ કર્મના પરમાણુઓ ઓછા આવે છે તો કોઈ કર્મ પ્રકૃતિમાં કાર્મણ્ય રજકણો એ પરમાણુઓ ઘણા આવે છે અને ત્યાં મિથ્યાત્વ અને રાગાદી પરિણામ તો એક જ છે. મિથ્યાત્વના પરિણામ થાય છતાં જે કર્મની પ્રકૃતિઓ બંધાય છે કુલ 148 પ્રકારની કર્મની પ્રકૃતિ છે અને એવા કાર્મણ્ય રજકણો છે, વિવિધ પ્રકારના કાર્મણ્ય રજકણો છે અને એ પરમાણુઓ જે કાર્મણ્ય રજકણો છે એનું આવવું અને તેના સ્કંધ થવા અને કાર્મણ્ય રજકણોનું કર્મરૂપે બંધાવવું, તો એમાં જે પરમાણુ આવે છે એમાં કોઈ કર્મ પ્રકૃતિમાં પરમાણુ ઘણા આવે છે અને કોઈમાં ઓછા આવે છે. જ્યારે સામે મિથ્યાત્વ અને રાગાદી પરિણામ તો એક જ છે, છતાં આમ બને છે એનું કારણ શું? બસ આ જ કારણ છે કે વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ છે. પ્રત્યેક કાર્ય અંતરંગ કારણથી જ થાય છે. પ્રત્યેક કાર્ય અંતરંગ કારણથી જ થાય છે, તેને બાહ્ય પર કારણની અપેક્ષા છે જ નહીં. મોક્ષનો માર્ગ જે અંદર પ્રગટ થાય છે તેને બાહ્ય કારણની એટલે વ્યવહાર રત્નત્રયની કોઈ અપેક્ષા નથી. મૂળ વાત ઉપર આપણને લાવી દીધા ને, શું વાત ઉપર લાવ્યા? કે આ મોક્ષનો માર્ગ અંતરંગ છે અને એવા અંતરંગ માર્ગને બાહ્ય કારણની અપેક્ષા નથી, વ્યવહાર રત્નત્રયની કોઈ અપેક્ષા નથી. એટલે જે આખી વાતની શરૂઆત આપણે જે કરી એ ક્યાંથી કરી? વ્યવહારથી શરૂ કરીને આખી વાત લીધી કે વ્યવહાર છે તે મોક્ષનો માર્ગ છે જ નહીં, એ બંધનું કારણ છે, ત્યાંથી કરી અને આખી વાત જે લીધી એ આ રીતે આપણે લીધી. આ રીતે આપણે સમજ્યા, ગુરુદેવે મૂળ વાત આપણને સમજાવી કે બાહ્ય કારણ એટલે વ્યવહાર રત્નત્રયની કોઈ અપેક્ષા મોક્ષ માર્ગને નથી. મોક્ષ માર્ગ અંતરંગ છે, તે મોક્ષના માર્ગની પર્યાય શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. સર્વજ્ઞ થવાની આવી અલૌકિક વાત કરી છે, એટલે કે આ મહાપુરુષોએ જેમણે આ તત્વને પચાવ્યું છે, આત્મસાત કર્યું છે, એવા મહાપુરુષોએ, નાની પુરુષોએ, મુનિઓએ, આચાર્યોએ આ વાત કરી છે. જેના પરમ ભાગ્ય હોય તેને તે સાંભળવા મળે તેવી છે. કહે છે, શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવને અવલંબનારી ભાવના રાગ આદિ રહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષના કારણરૂપ છે. તે ભાવનાને બાહ્ય કારણની એટલે વ્યવહાર કારણની અપેક્ષા નથી, તે પરમ નિરપેક્ષ છે. હવે આ સાંભળીને પેલા વ્યવહારના રસિયાઓને તો મુશ્કેલી પડી જાય. નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષ માર્ગ છે એવું માનનારાને તો બિચારાને તકલીફ થાય, કેમ કે વસ્તુના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન નથી કરતા ને, એટલે આ બધા પ્રશ્ન થાય છે. ગુરુદેવ કરુણા કરીને અહીંયા કહે છે કે અરે ભાઈ, તને ખબર નથી ભગવાન, પણ નિશ્ચય મોક્ષ માર્ગ એક જ સત્યાર્થ મોક્ષ માર્ગ છે. વ્યવહાર મોક્ષ માર્ગ એ કાંઈ વાસ્તવિક મોક્ષ માર્ગ નથી, એ તો ઉપચાર માત્ર છે. વાસ્તવમાં તો એ રાગ છે, એ બંધનું કારણ છે. વ્યવહાર મોક્ષ માર્ગને જ સત્યાર્થ મોક્ષ માર્ગ માની અનંતકાળથી તું રખડવાના પંથે ચડી ગયો છો. માર્ગના યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના એકેન્દ્રિય આદિમાં અનંત અનંત અવતાર કરીને તું હેરાન હેરાન થઈ ગયો છો. પ્રભુ, આ બધું તું ભૂલી ગયો છે, તને યાદ નથી, પણ એ ન હતું એમ તો કેમ કહેવાય? અનંત કાળથી છો તો પછી અનંત ભવ પણ કર્યા છે. અનંત ભવ કર્યા છે તો એ વખતે અનંત પ્રકારે ભાવ પણ કર્યા છે, અને એવા ભાવમાં ક્યારેય શુદ્ધ ભાવ થયો નથી. જો શુદ્ધ ભાવ થયો હોત તો સમ્યક દર્શન થયું હોત, તો રખડવાનું થયું જ ન હોત. એટલે ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ તું તારા સ્વરૂપને ઓળખ અને એનું લક્ષ્ય કર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખના અનંત સુખ.